ओम शांति। गुड मॉर्निंग। 12 फेब्रुआरी 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मुरलीना महावाक्य छे। मीठा बाळको, तमे खूब मोटा झवेरी छो। तमारे अविनाशी ज्ञान रत्नो रूपी झवेरात आपीने बधाने साहूकार बनाववाना छे। मीठा बाळको, तमे खूब मोटा झवेरी छो। तमारे अविनाशी ज्ञान रत्नो रूपी झवेरात आपीने बधाने साहूकार बनाववाना छे। प्रश्न छे, पोताना जीवन ने हीरा जेवू बनाववा माटे कई एक वातनी खूब खूब संभाळ जोईए। उत्तर छे, संगनी। बाळकोए संग तेमनो करवो जोईए जे सरस वर्षे छे। जे वरसता नथी एमनो संग राखवाथी फायदो जो। संगनो दोष खूब लागे छे। कोई कोई संगथी हीरा जेवा बनी जाय छे, कोई कोईना संगथी ठीकरा बनी जाय छे। जे ज्ञानवान हशे ते आप समान जरूर बनावशे। संगथी पोतानी संभाळ राखशे। ओम शांति। मीठा मीठा रूहानी बाळकोने आखी सृष्टि आखो ड्रामा सारी रीते बुद्धिमा याद छे। तफावत पण बुद्धिमा छे। आ बधु बुद्धिमा पाक्कू रहेवू जोईए के सत्युगमा बधा श्रेष्ठाचारी निर्विकारी पावन सॉल्वेंट अर्थात संपन्न हता। हमणा तो दुनिया भ्रष्टाचारी विकारी पतित इनसॉल्वेंट अर्थात देवादार छे। हमणा आप बाळको संगम युग पर छो। तमे पेले पार जई रह्या छो। जेम नदी अने सागर नो ज्यां मिलन थाय छे तेने संगम कहे छे। एक तरफ मीठू पाणी एक तरफ खारू पाणी होय छे। हवे आ पण छे संगम। तमे जाणो छो बरोबर सतयुगमां लक्ष्मी नारायणनो राज्य હતું, પછી આવી રીતે ચક્ર ફર્યું, હમણાં છે સંગમ। કળિયુગના અંતમાં બધા દુખી છે। આને જંગલ કહેવાય છે, સતયુગને બગીચો કહેવાય છે। હમણાં તમે કાંટાથી ફૂલ બની રહ્યા છો। આ સ્મૃતિ આપ બાળકોને હોવી જોઈએ। આપણે બેહદના બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ। આ બુદ્ધિમાં યાદ રાખવાનું છે। 84 જન્મોની કહાણી તો બિલકુલ સામાન્ય છે, સમજો છો। હવે 84 જન્મ પૂરા થયા, તમારી બુદ્ધિમાં ઉમંગ છે કે આપણે હવે સતયુગી બગીચામાં જઈ રહ્યા છીએ। હવે આપણો જન્મ આ મૃત્યુલોકમાં નહીં થશે, આપણો જન્મ થશે અમર લોકમાં। શિવ બાબાને અમરનાથ પણ કહેવાય છે। હવે એ આપણને અમર કથા સંભળાવી રહ્યા છે। ત્યાં આપણે શરીરમાં હોવા છતાં પણ અમર રહીશું, પોતાની ખુશીથી સમય પર શરીર છોડીશું। તેને મૃત્યુલોક નથી કહેવાતું। તમે કોઈને પણ સમજાવશો તો સમજશે, બરાબર? આમનામાં તો પૂરું જ્ઞાન છે, સૃષ્ટિનો આદિ અને અંત તો છે ને। નાનું બાળક પણ જુવાન અને વૃદ્ધ થાય છે, પછી અંતમાં આવી જાય છે, ફરી બાળક બને છે। સૃષ્ટિ પણ નવી બને પછી ક્વાર્ટર અર્થાત પા જૂની, અડધી જૂની, પછી આખી જૂની થાય છે, પાછી નવી થશે। આ બધી વાતો બીજા કોઈ એકબીજાને સંભળાવી ન શકે, આવી ચર્ચા કોઈ કરી નથી શકતું। આ બ્રાહ્મણો સિવાય બીજા કોઈને રૂહાની નોલેજ મળી ન શકે। બ્રાહ્મણ વર્ણમાં આવે ત્યારે સાંભળે, ફક્ત બ્રાહ્મણ જ જાણે બ્રાહ્મણોમાં પણ નંબરવાર છે. કોઈ યથાર્થ રીતે સંભળાવી શકે છે, કોઈ નથી સંભળાવી શકતું. તો તમને કાંઈ મળતું જ નથી, તો તેમને કાંઈ મળતું જ નથી. ઝવેરીઓમાં પણ જોશો, કોઈની પાસે તો કરોડોનો માલ રહે છે, કોઈની પાસે તો 10,000નો પણ માલ નહીં હશે. તમારામાં પણ એવું છે. જેવી રીતે જુઓ, આ જનક છે, આ સરસ ઝવેરી છે, એમની પાસે વેલ્યુએબલ અર્થાત મૂલ્યવાન ઝવેરાત છે. કોઈને આપીને સારા સાહુકાર બનાવી શકે છે. કોઈ નાના ઝવેરી છે, વધારે આપી નથી શકતા, તો તેમનું પદ પણ ઓછું થઈ જાય છે. તમે બધા ઝવેરી છો, આ અવિનાશી જ્ઞાન રત્નોના ઝવેરાત છે. જેમની પાસે સારા રત્ન હશે તે સાહુકાર બનશે, બીજાઓને પણ બનાવશે. એવું તો નથી બધા સારા ઝવેરી હશે, સારા સારા ઝવેરી મોટા મોટા સેન્ટર્સ પર મોકલી દે છે. મોટી વ્યક્તિઓને સારા ઝવેરાત આપવામાં આવે છે. મોટી મોટી દુકાનો પર એક્સપર્ટ અર્થાત પ્રવીણ હોય છે. બાબાને પણ કહેવાય છે સોદાગર રત્નાગર, રત્નોનો સોદો કરે છે. પછી જાદુગર પણ છે, કહે છે એમની પાસે દિવ્ય દ્રષ્ટિની ચાવી છે. કોઈ નવધા ભક્તિ કરે છે તો તેમને સાક્ષાત્કાર થઈ જાય છે. અહીં એ વાત નથી, અહીં તો અનાયાસ ઘરે બેઠા પણ અનેકને સાક્ષાત્કાર થાય છે. દિવસે દિવસે સહજ થતું જશે. ઘણાઓને બ્રહ્માનો અને શ્રી કૃષ્ણનો પણ સાક્ષાત્કાર થાય છે. તેમને કહે છે બ્રહ્માની પાસે જાઓ, જઈને એમની પાસે પ્રિન્સ અર્થાત રાજકુમાર બનવાનું ભણતર ભણો. આ પવિત્ર પ્રિન્સ પ્રિન્સેસ ચાલ્યા આવે છે ને, પ્રિન્સને પવિત્ર પણ કહી શકાય છે, પવિત્રતાથી જન્મ થાય છે ને. પતિતને ભ્રષ્ટાચારી કહેવાશે, પતિતથી પાવન બનવાનું છે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ. જે કોઈને સમજાવી પણ શકો, મનુષ્ય સમજે છે, આ તો બહુ જ સેન્સિબલ અર્થાત સમજદાર છે. બોલો, અમારી પાસે કોઈ શાસ્ત્રો વગેરેની નોલેજ નથી, આ છે રૂહાની નોલેજ, જે રૂહાની બાપ સમજાવે છે. આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા, આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર. આ પણ રચના છે, રચયિતા એક બાપ છે, તે હોય છે હદના ક્રિએટર રચયિતા. આ છે બેહદના બાપ, બેહદના ક્રિએટર. બાપ ભણાવે છે, મહેનત કરવાની હોય છે. બાપ ગુલગુલ અર્થાત ફૂલ બનાવે છે. તમે છો ઈશ્વરીય કુળના, તમને બાપ પવિત્ર બનાવે છે. પછી જો અપવિત્ર બને છે તો કુળ કલંકિત બને છે, બાપ તો જાણે છે ને. પછી ધર્મરાજ દ્વારા ખૂબ સજા અપાવશે. બાપની સાથે ધર્મરાજ પણ છે. ધર્મરાજની ડ્યુટી અર્થાત ફરજ પણ હવે પૂરી થાય છે. સતયુગમાં તો હશે જ નહીં. પછી શરૂ થાય છે દ્વાપરથી. બાપ કર્મ અકર્મ વિકર્મની ગતિ સમજાવે છે. કહે છે ને, આમણે પહેલાના જન્મમાં એવા કર્મ કર્યા છે જેની આ ભોગના છે. સતયુગમાં આવું નહીં કહેવાશે, ખરાબ કર્મોનું ત્યાં નામ જ નથી હોતું. અહીં તો ખોટા સારા બને છે, સુખ દુઃખ બને છે, સુખ દુઃખ બંને છે, પરંતુ સુખ ખૂબ થોડું છે. ત્યાં પછી દુઃખનું નામ નિશાન નથી. સતયુગમાં દુઃખ ક્યાંથી આવ્યું? તમે બાપ પાસેથી નવી દુનિયાનો વારસો લો છો. બાપ છે જ દુઃખ હરતા સુખ કરતા. દુઃખ ક્યારથી શરૂ થાય છે આ પણ તમે જાણો છો. શાસ્ત્રોમાં તો કલ્પની આયુ જ લાંબી પહોળી લખી દીધી છે. હવે તમે જાણો છો અડધા કલ્પ માટે આપણા દુઃખ હરી જશે, અર્થાત દુઃખ દૂર કરી દેશે અને આપણે સુખ મેળવીશું. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આના પર પણ સમજાવવું ખૂબ સહજ છે. આ બધી વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં હોઈ ન શકે. લાખો વર્ષ કહી દેવાથી બધી વાતો બુદ્ધિથી નીકળી જાય છે. હવે તમે જાણો છો આ ચક્ર છે 5000 વર્ષનું. કાલની જ વાત છે, જ્યારે આ સૂર્યવંશી ચંદ્રવંશીઓનું રાજ્ય હતું. કહે પણ છે બ્રાહ્મણોનો દિવસ, એવું નહીં શિવ બાબાનો દિવસ કહેવાશે. બ્રાહ્મણોનો દિવસ પછી બ્રાહ્મણોની રાત, બ્રાહ્મણ પછી ભક્તિ માર્ગમાં પણ ચાલ્યા આવે છે. હમણાં છે સંગમ, નથી દિવસ નથી રાત. તમે જાણો છો આપણે બ્રાહ્મણ પછી દેવતા બનીશું, પછી ત્રેતામાં ક્ષત્રિય બનીશું. આ તો બુદ્ધિમાં પાક્કું યાદ કરી લો. આ વાતોને બીજા કોઈ નથી જાણતા. તે તો કહેશે શાસ્ત્રોમાં આટલી લાંબી આયુ લખી છે, તમે પછી આ હિસાબ ક્યાંથી લાવ્યા છો? આ અનાદિ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે, આ કોઈ નથી જાણતું. આપ બાળકોની બુદ્ધિમાં છે અર્ધો કલ્પ છે સતયુગ ત્રેતા, પછી અડધાથી ભક્તિ શરૂ થાય છે. તે થઈ જાય છે ત્રેતા અને દ્વાપરનો સંગમ. દ્વાપરમાં પણ આ શાસ્ત્ર વગેરે ધીરે ધીરે બને છે. ભક્તિ માર્ગની સામગ્રી ખૂબ લાંબી પહોળી છે. જેમ ઝાડ કેટલું લાંબુ પહોળું છે આનું બીજ છે બાબા. આ ઉલટું ઝાડ છે. પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. આ વાતો જે બાપ સંભળાવે છે આ છે બિલકુલ નવી. આ દેવી દેવતા ધર્મના સ્થાપકને કોઈ નથી જાણતા. શ્રી કૃષ્ણ તો બાળક છે, જ્ઞાન સંભળાવવા વાળા છે બાપ. તો બાપને ઉડાવી બાળકનું નામ નાખી દીધું છે. શ્રી કૃષ્ણના ચરિત્ર વગેરે દેખાડ્યા છે. બાપ કહે છે લીલા કોઈ શ્રી કૃષ્ણની નથી. ગાય પણ છે હે પ્રભુ તારી લીલા અપરમ અપાર છે. લીલા એકની જ હોય છે. શિવ બાબાની મહિમા ખૂબ ન્યારી છે. એ તો છે સદા પાવન રહેવા વાળા, પરંતુ એ પાવન શરીરમાં તો આવી ન શકે. એમને બોલાવે જ છે પતિત દુનિયાને આવીને પાવન બનાવો. તો બાપ કહે છે મારે પણ પતિત દુનિયામાં આવવું પડે છે. આમના અનેક જન્મોના અંતમાં આવીને પ્રવેશ કરું છું. તો બાપ કહે છે મુખ્ય વાત અલ્ફને યાદ કરો, બાકી આ બધી છે રેજગારી અર્થાત પરચુરણ વાતો. તે બધા તો ધારણ કરી ન શકે. જે ધારણ કરી શકે છે તેમને જ સમજાવું છું. બાકી તો કહી દઉં છું મનમના ભવ. નંબરવાર બુદ્ધિ તો હોય છે. વાદળ કોઈ તો ખૂબ વરસે છે, કોઈ થોડા વરસીને ચાલ્યા જાય છે. તમે પણ વાદળ છો ને? કોઈ તો બિલકુલ વરસતા જ નથી. જ્ઞાનને ખેંચવાની તાકાત નથી. મમ્મા બાબા સારા વાદળ છે ને? બાળકોએ સંગ એમનો કરવો જોઈએ જે સારા વરસે છે. જે વરસતા જ નથી એમનો સંગ રાખવાથી શું થશે? સંગનો દોષ પણ બહુ જ લાગે છે. કોઈ તો કોઈના સંગથી હીરા જેવા બની જાય છે, કોઈ પછી કોઈના સંગથી ઠીકરા બની જાય છે. પીઠ પકડવી જોઈએ સારાની. જે જ્ઞાનવાન હશે તે આપ સમાન ફૂલ બનાવશે. સત બાપ દ્વારા જે જ્ઞાનવાન અને યોગી બન્યા છે તેમનો સંગ કરવો જોઈએ. એવું નથી સમજવાનું કે અમે ફલાણાની પૂંછડી પકડીને પાર થઈ જઈશું, એવું ઘણા કહે છે, પરંતુ અહીં તો તે વાત નથી. સ્ટુડન્ટ કોઈની પૂંછડી પકડવાથી પાસ થઈ જશે? શું ભણવું પડે છે? બાપ પણ આવીને નોલેજ આપે છે. આ સમયે એ જાણે છે મારે જ્ઞાન આપવાનું છે. ભક્તિ માર્ગમાં એમની બુદ્ધિમાં આ વાતો નથી રહેતી કે મારે જઈને જ્ઞાન આપવાનું છે. આ બધું ડ્રામામાં નોંધ છે. બાબા કંઈ કરતા નથી. ડ્રામામાં દિવ્ય દ્રષ્ટિ મળવાનો પાઠ છે તો સાક્ષાત્કાર થઈ જાય છે. બાપ કહે છે એવું નથી કે હું બેસીને સાક્ષાત્કાર કરાવું છું. આ ડ્રામામાં નોંધ છે. જો કોઈ દેવીનો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે તો દેવી તો નહીં કરાવશે ને? કહે છે હે ભગવાન અમને સાક્ષાત્કાર કરાવો. બાપ કહે છે ડ્રામામાં નોંધ હશે તો થઈ જશે, હું પણ ડ્રામામાં બંધાયેલો છું. તો બાબા કહે છે હું આ સૃષ્ટિમાં આવેલો છું. આમના મુખ દ્વારા હું બોલી રહ્યો છું, આમની આંખોથી તમને જોઈ રહ્યો છું. જો આ શરીર ન હોય તો જોઈ કેવી રીતે શકું? પતિત દુનિયામાં જ મારે આવવું પડે છે. સ્વર્ગમાં તો મને બોલાવતા જ નથી. મને બોલાવે જ છે સંગમ પર. જ્યારે સંગમ યુગ પર આવીને શરીર લઉં છું ત્યારે જ જોઉં છું. નિરાકાર રૂપમાં તો કાંઈ જોઈ નથી શકતો. ઓર્ગન્સ અર્થાત અવયવો વગર આત્મા કંઈ પણ કરી ન શકે. બાબા કહે છે હું જોઈ કેવી રીતે શકું? ચૂરપૂર અર્થાત હલચલ કેવી રીતે કરી શકું શરીર વગર? આ તો અંધશ્રદ્ધા છે જે કહે છે ઈશ્વર બધું જ જુએ છે, બધું જ એ કરે છે. જોશે પછી કેવી રીતે? જ્યારે ઓર્ગન્સ મળે ત્યારે જુએ ને? બાપ કહે છે સારું કે ખોટું ડ્રામા અનુસાર દરેક કરે છે. નોંધ છે. હું થોડી આટલા કરોડો મનુષ્યોને બેસીને હિસાબ રાખીશ. મને શરીર મળે છે ત્યારે બધું જ કરું છું. કરણ કરાવન હાર પણ ત્યારે કહે છે, નહીં તો કહી ન શકાય. હું જ્યારે આમનામાં આવું ત્યારે આવીને પાવન બનાવું. ઉપર આત્મા શું કરશે? શરીર દ્વારા જ પાઠ ભજવશે ને? હું પણ અહીં આવીને પાઠ ભજવું છું. સતયુગમાં મારો પાઠ નથી. પાઠ વગર કોઈ કંઈ કરી ન શકે. શરીર વગર આત્મા કંઈ કરી નથી શકતો. આત્માને બોલાવાય છે તે પણ શરીરમાં આવીને બોલશે ને? ઓર્ગન્સ વગર કંઈ કરી ન શકે. આ છે વિસ્તારની સમજણ. મુખ્ય વાત તો કહેવાય છે બાપને અને વારસાને યાદ કરો. બેહદના બાપ આટલા મોટા છે, એમની પાસેથી વારસો ક્યારે મળતો હશે આ કોઈ જાણતું નથી. કહે છે આવીને દુઃખ હરો, સુખ આપો, પરંતુ ક્યારે આ કોઈને ખબર નથી. આપ બાળકો હવે નવી વાતો સાંભળી રહ્યા છો. તમે જાણો છો આપણે અમર બની રહ્યા છીએ, અમર લોકમાં જઈ રહ્યા છીએ. તમે અમર લોકમાં કેટલી વાર ગયા છો? અનેક વાર. આનો ક્યારેય અંત નથી થતો. ઘણા કહે છે હું મોક્ષ શું મોક્ષ નથી મળી શકતો? બોલો ના. આ અનાદિ અવિનાશી ડ્રામા છે. આ ક્યારેય વિનાશ નથી થઈ શકતો. આ તો અનાદિ ચક્ર ફરતું જ રહે છે. આપ બાળકો આ સમયે સાચા સાહેબને જાણો છો. તમે સંન્યાસી છો ને એ ફિકર નથી, સંન્યાસીઓને પણ ફકીર કહેવાય છે. તમે રાજ ઋષિ છો, ઋષિને સંન્યાસી કહેવાય છે. હવે ફરી તમે ધનવાન બનો છો. ભારત કેટલું અમીર હતું, હમણાં કેવું ફકીર બની ગયું છે. બેહદના બાપ આવીને બેહદનો વારસો આપે છે. ગીત પણ છે, બાબા તમે જે આપો છો તે કોઈ આપી ન શકે, તમે અમને વિશ્વના માલિક બનાવો છો જેને કોઈ લૂંટી ન શકે. આવા આવા ગીત બનાવવા વાળા અર્થ નથી વિચારતા. તમે જાણો છો ત્યાં પાર્ટીશન અર્થાત વિભાજન વગેરે કાંઈ નહીં હશે. અહીં તો કેટલા પાર્ટીશન છે, ત્યાં આકાશ ધરતી બધું તમારું રહે છે. તો એટલી ખુશી બાળકોને રહેવી જોઈએ ને, હંમેશા સમજો. શિવ બાબા સંભળાવે છે કારણ કે એ ક્યારેય હોલિડે નથી લેતા, ક્યારેય બીમાર નથી પડતા. યાદ શિવ બાબાની રહેવી જોઈએ. એમને કહેવાય છે નિરઅહંકારી. હું આ કરું છું, હું આ કરું છું, આ અહંકાર ન આવવો જોઈએ. સર્વિસ કરવી તો ફરજ છે ને, આમાં અહંકાર ન આવવો જોઈએ. અહંકાર આવ્યો અને પડ્યા, સર્વિસ કરતા રહો. આ છે રૂહાની સેવા, બાકી બધી છે શારીરિક અર્થાત શરીરની સેવા. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, બાપ જે ભણાવે છે તેનું રિટર્ન અર્થાત વળતર ગુલ ગુલ અર્થાત ફૂલ બનીને દેખાડવાનું છે. મહેનત કરવાની છે. ક્યારેય પણ ઈશ્વરીય કુળનું નામ બદનામ નથી કરવાનું. જે જ્ઞાનવાન અને યોગી છે તેમનો જ સંગ કરવાનો છે. બીજી પોઈન્ટ છે, હું પણાનો ત્યાગ કરી નિરઅહંકારી બની રૂહાની સેવા કરવાની છે. આને પોતાની ફરજ સમજવાની છે, અહંકારમાં નથી આવવાનું. વરદાન છે વ્યર્થને પણ શુભ ભાવ અને શ્રેષ્ઠ ભાવના દ્વારા પરિવર્તન કરવા વાળા સાચા મરજીવા ભવ. વ્યર્થને પણ શુભ ભાવ અને શ્રેષ્ઠ ભાવના દ્વારા પરિવર્તન કરવા વાળા સાચા મરજીવા ભવ. બાપ દાદાની શ્રીમત છે, બાળકો વ્યર્થ વાતો ન સાંભળો, ન સંભળાવો અને ન વિચારો. સદા શુભ ભાવનાથી વિચારો, શુભ બોલ બોલો. વ્યર્થને પણ શુભ ભાવથી સાંભળો, શુભ ચિંતક બની બોલના ભાવને પરિવર્તન કરી દો. સદા ભાવ અને ભાવના શ્રેષ્ઠ રાખો, સ્વયંને પરિવર્તન કરો, નહીં કે અન્યના પરિવર્તનનું વિચારો. સ્વયંનું પરિવર્તન જ અન્યનું પરિવર્તન છે. એમાં પહેલા હું, આ મરજીવા બનવામાં જ મજા છે. આને જ મહાબલી કહેવાય છે. એમાં ખુશીથી મરો, આ મરવું જ જીવવું છે. આ જ સાચું જીયદાન અર્થાત જીવનદાન છે. સ્લોગન છે, સંકલ્પોની એકાગ્રતા શ્રેષ્ઠ પરિવર્તનમાં ફાસ્ટ ગતિ લઈ આવે છે. સંકલ્પોની એકાગ્રતા શ્રેષ્ઠ પરિવર્તનમાં ફાસ્ટ ગતિ લઈ આવે છે. અચ્છા એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. આજની પોઈન્ટ છે સંગઠનની શક્તિ, જે ઈચ્છે તે કરી શકે છે. સંગઠનની નિશાનીના યાદગાર છે 5 પાંડવ. એકતાની શક્તિ, હાજી હાજી વિચાર આપ્યો પછી એકતાના બંધનમાં બંધાઈ ગયા. આજ એકતા સફળતાનું સાધન છે. સંગઠનની શક્તિ જે ઈચ્છે તે કરી શકે છે. સંગઠનની નિશાનીના યાદગાર છે 5 પાંડવ. એકતાની શક્તિ, હાજી હાજી વિચાર આપ્યો પછી એકતાના બંધનમાં બંધાઈ ગયા. આજ એકતા સફળતાનું સાધન છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.